पूज्य श्री रामचंद्र डोंगरे जी महाराज नो तत्वार्थ रामायण सद्विचार परिवार। श्री गणेशाय नमः, श्री रामकृष्णाभ्याम नमः। पूज्य श्री डोंगरे जी महाराज नो तत्वार्थ रामायण श्री रामचंद्र जी मानव जीवन नो लक्ष्य परमात्मा श्री राम ना दर्शन करवाथी ज मानव जीवन सफल थाय छे। श्री राम सर्व सद्गुणों ना भंडार छे। जे राम जी नी सेवा करे, जे राम जी ना सद्गुणों जीवन में उतारे, जेनु जीवन श्री राम ना जेवु बने, ते जीव राम जी ना दर्शन करी शके। राम जी नी सेवा विना राम जी ना दर्शन करी सकाता नथी। परमात्मा ना दर्शन, परमात्मा नी प्राप्ति एज मानव जीवन नु लक्ष्य छे, एमाज मानव जीवन नु साफल्य छे। मानव ने जीवन ना लक्ष्य नी खबर नथी, मानव ने भान नथी के जीवन मा मारू शू कर्तव्य छे, मारे शू करवू जोईए अने हूँ शू करी रह्यो छू, मारा जीवन नु लक्ष्य शू छे अने हूँ क्या जई रह्यो छू। खावू पीवू रखड़वू अने वंश वृद्धि करवी એ શું માનવ જીવનનું લક્ષ્ય છે? આ બધું તો પશુઓ પણ કરે છે, આહાર વિહારનું જ્ઞાન તો પશુઓને પણ છે, પશુઓ પણ ભોગ ભોગવે છે, માનવ કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યમાં ભેદ શો? માનવનું એક વિશિષ્ટ લક્ષ્ય છે પ્રભુને પામવાનું, આત્માને પરમાત્મામાં લીન કરી દેવાનું। मनुष्य जीवन में लक्ष्य नक्की करवू जोईए। जे जीवन में कोई ध्येय नथी ते जीवन नाविक वगरनी नौका जेवु छे। ध्येय नक्की करी ते ध्येय सिद्ध करवा माटे साधन करो। मानव शरीर भोग माटे मल्यु नथी, मानव शरीर तो भजन करी परमात्मा ने प्राप्त करवा माटे मल्यु छे। मानवनो अवतार પરમાત્માનું આરાધન કરવા માટે છે, તપ કરવા માટે છે। માનવ દેહ શ્રી રામના દર્શન માટેનું સાધન છે, પરમાત્માના દર્શન માટે જે સાધન કરતો નથી। માનવ શરીર મળ્યા છતાં જે પરમાત્માની ભક્તિ કરતો નથી તે માનવ નથી પણ પશુ સમાન છે। અરે, જેને આપણે વાંદરો કહી ઉતારી પાડીએ છીએ તે વાનરમાં જેટલા સદગુણ અને સંયમ નિયમ છે તેટલા માનવમાં ક્યાં છે? વાનર ગમે તેટલો ભૂખ્યો થયો હશે તોય રામફળ કે સીતાફળ નહીં જ ખાય, કારણ એ ફળની સાથે એના આરાધ્ય દેવનું નામ જોડાયેલું છે। પોતાના આરાધ્ય દેવ પ્રત્યેની આવી ભક્તિ અને પોતાની જીભ પરનો આટલો સંયમ પશુ ગણાતા વાનરમાં છે, પરંતુ આપણે તો ધર્માદાનો પણ ખાઈ જવામાં સંકોચ નથી રાખતા, તો પછી વાનર અને માનવમાં શ્રેષ્ઠ કોણ? જેના જીવનમાં સંયમ નથી, જેના જીવનમાં પ્રભુ ભક્તિનો કોઈ નિયમ નથી, તેનું જીવન નિરર્થક છે। આ જીવ અનેક જન્મથી સંસાર કરતો જ આવ્યો છે, અનેક જન્મમાં એણે સંસારના સગરા સુખ ભોગવ્યા છે। આવું સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે। ઇન્દ્રિયજન્ય સુખ પશુ પક્ષી અને મનુષ્યને એક સરખું જ છે। મનુષ્યને શ્રીખંડ ખાવામાં જેવું સુખ મળે છે તેવું જ સુખ ભૂંડને વિષ્ઠા ખાવામાં મળે છે। પશુ પક્ષી પણ બાળકોને જન્મ આપે છે, ચકલા ચકલી પણ મકાન બાંધે છે, કૂતરો કૂતરી પણ ફરવા તો જાય છે। સંસારનો બધો જ વ્યવહાર માનવેતર પણ ભોગવે છે। એક માનવમાં એવી વિશિષ્ટતા છે કે માનવ ધારે તો મનનો બુદ્ધિનો સદુપયોગ કરી તે સતત પરમાત્માની ભક્તિ કરી શકે। ભક્તિ માનવ સિવાય કોઈ પણ કરી શકે નહીં, ભક્તિ માનવ શરીરમાં જ થાય છે। ભગવાનના નામ જપનો આનંદ કેવળ મનુષ્યને જ મળે છે। કૂતરા બિલાડા તે મેળવી શકતા નથી, પશુઓને પોતાના સ્વરૂપની પણ ખબર નથી, તે પોતાના જ સ્વરૂપને જાણતા નથી, તો ભગવાનને ક્યાંથી જાણી શકે? મનુષ્ય જ ભગવાનને જાણી પામી શકે છે. માનવ સમજી શકે છે કે પાપ છે, આ પુણ્ય છે. પાપ છોડવું અને સતત ભક્તિ કરવી એ બુદ્ધિ માનવને જ છે. પશુ પાપ છોડી શકતા નથી, પશુઓની પાપનું ફળ ભોગવવા માટે છે. બિલાડી અનેક ઉંદરને મારે છે પણ એને પાપ લાગતું નથી. વાઘ સિંહ અનેક જીવોની હિંસા કરે છતાં એમને માટે પાપ નથી, કારણ એ તો પાપનું ફળ દુઃખ ભોગવે છે. કોઈ માનવ જીવની હિંસા કરે તો તે પાપ છે. પશુ પક્ષી હિંસા કરે એ પાપ ગણાતું નથી, કારણ પશુ યોનિમાં અતિશય અજ્ઞાનતા છે. પશુઓમાં એટલું બધું અજ્ઞાન હોય છે કે 3 વર્ષ પછી તે માને પણ ભૂલી જાય છે. એને યાદ રહેતું નથી કે આ મારી માં છે અને આ મારા પિતા છે. પશુમાં બર બહુ હોય છે પણ પશુ શરીરને જ આત્મા માને છે. શરીરનું સુખ એ જ મારું સુખ અને દેહનું સુખ એ જ મારું દુઃખ. તમે તો જાણો છો કે તમે શરીર નથી, તમે શરીરમાં રહેનારા છો. પશુનો સ્વભાવ સુધરતો નથી, માનવ ધારે તો સ્વભાવને સુધારી શકે છે. સત્કર્મ કરે, સત્સંગ કરે તો સ્વભાવ સુધરે છે. સ્વભાવ સુધરે ત્યારે જ પરમાત્માના દર્શન થાય છે. પાપ અને પુણ્ય મનુષ્ય શરીરથી જ થાય છે. પાપ છોડવું અને સતત પુણ્ય કરવું એ બુદ્ધિ પરમાત્માએ મનુષ્યને જ આપી છે. માનવ સાવધાન રહે તો પાપ છોડી શકે છે, માનવ ધારે તો સતત ભક્તિ પણ કરી શકે છે. પ્રભુએ જ્ઞાન અને બુદ્ધિ મનુષ્યને જ આપ્યા છે, પશુને નહીં. આવતીકાલની ચિંતા માનવ કરે છે, પશુ કરતા નથી, કરી શકતા નથી. માનવીને આ શરીર પરમાત્માએ અત્યંત કૃપા કરી આપ્યું છે. જે મનુષ્ય એને પ્રાપ્ત કરીને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી તેમનું જીવન અતિ શોચનીય છે. આ શરીર સંસારના વિષયભોગો ભોગવવા માટે મળ્યું નથી, આ શરીર પરમાત્માના કાર્ય માટે મળ્યું છે. અનિત્ય એવા શરીરથી નિત્ય એવા પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. ભગવાને કહ્યું છે કે અનેક પ્રકારના શરીરોનું મેં નિર્માણ કર્યું છે, પરંતુ તે સૌમાં મનુષ્ય શરીર મને અત્યંત પ્રિય છે. બુદ્ધિમાન એકાગ્ર ચિત્તથી આ શરીરમાં ઈશ્વરનો સાક્ષાત અનુભવ કરી શકે છે. મનુષ્ય શરીર જ્ઞાન તથા ભક્તિ માટેનું સાધન હોય સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય શરીર સર્વ ફળોનું મૂળ છે અને સર્વ પુરુષાર્થોનું સાધન છે. કરોડો ઉપાયોથી પણ એ પામવું દુર્લભ છે. આ ઉત્તમ વહનરૂપ શરીરમાં ગુરુ એ ખલાસી છે અને પરમાત્માની કૃપારૂપી અનુકૂળ વાયુથી તે હંકારાઈ રહ્યું છે. તેમ છતાં આ માનવ દેહરૂપી અમૂલ્ય નૌકા પામીને પણ જે મનુષ્ય બહુ સાગર તરી ન જાય તે સાચે જ આત્મહત્યા કરનારો છે. મનુષ્ય દેહ આપીને પરમાત્માએ તો જીવ ઉપર કૃપા કરી જ છે, હવે જીવે પોતે પોતાના ઉપર કૃપા કરવાની છે. ઇન્દ્રિયજન્ય સુખ પશુ પક્ષી અને મનુષ્યને એક સરખું જ છે. માનવ પોતે પોતાનો મિત્ર થઈ શકે છે અથવા શત્રુ પણ થઈ શકે છે. જેને જીવનમાં કોઈ લક્ષ્ય નથી, લક્ષ્યનું ભાન થયા છતાં તે પામવા માટે કોઈ સાધન કરતો નથી, તે તેનો પોતાનો જ નાશ કરે છે, તેનું પતન થાય છે. શ્રી રામના દર્શન માટે જે સાધન કરતો નથી એને અંતકારમાં બહુ પસ્તાવો થાય છે, શ્રી રામના દર્શનથી જ શાંતિ થાય છે, શ્રી રામ વિના આરામ મળતો નથી, પરમાત્માના દર્શન માનવ શરીરમાં જ થાય છે, માનવેતર કોઈને પણ શ્રી રામ રામના દર્શન થતા નથી, સ્વર્ગમાં બેઠેલા દેવો આપણા કરતાં સુખ વધારે ભોગવે છે પણ એમને શ્રી રામના દર્શન થતા નથી અને તેથી અતિ સુખ ભોગવવા છતાં તેમને શાંતિ નથી, સ્વર્ગમાં પુણ્યનો નાશ થાય છે, દેવો કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવે છે, પશુ પક્ષીઓએ કરેલા પાપનું ફળ દુઃખ ભોગવે છે, દેવો તપ કરી શકતા નથી, પશુઓ પણ તપ કરી શકતા નથી, મનુષ્ય જ એક એવો ભાગ્યશાળી છે કે જે વિવેકપૂર્વક ભોગ પણ ભોગવી શકે છે અને ભક્તિમય જીવન ગાળીને ભગવાનને પણ મેળવી શકે છે। સ્વર્ગમાં તો દેવો સુખ ભોગવીને એક બાજુ સંચિત પુણ્યનો નાશ કરી રહ્યા છે તો બીજી બાજુ કોઈ નવું પુણ્ય કરી શકતા નથી, એક પૈસાની પણ આવક ન હોય અને ઘરે રોજ ખર્ચો થયા કરે તો ઘરમાં શાંતિ રહેતી નથી, એવી સ્વર્ગના દેવોની સ્થિતિ છે। સ્વર્ગમાં નવું પુણ્ય મળતું નથી કારણ કે સ્વર્ગમાં દેવો ભક્તિ કરી શકતા નથી, ભક્તિ તો ભારતમાં અને માનવ શરીરમાં જ થાય છે, ભારત ભૂમિ એ ભક્તિરૂપની ભૂમિ છે, ભારતીય જ એ જ છે કે જેનું મન ભક્તિમાં રમે છે, જેને ભક્તિમાં આનંદ આવે છે, ભા શબ્દનો અર્થ જ્ઞાન, જ્ઞાન ભક્તિમાં રમનારો જે દેશ તે જ ભારત કહે છે। સ્વર્ગ તો ભોગભૂમિ છે, ત્યાં ભક્તિ થઈ શકતી નથી, આ પૃથ્વી ઉપર પણ ભક્તિમાં ભારત દેશ શ્રેષ્ઠ છે, ભારત અધ્યાત્મવાદી દેશ છે, બ્રહ્મ વિદ્યાની ભૂમિ છે, ભક્તિની ભૂમિ છે, ભારતમાં ભગવાનના જેટલા અવતાર થયા તેટલા બીજા કોઈ દેશમાં થયા નથી અને તેથી દેવો પણ આ ભારત દેશમાં જન્મેલા મનુષ્યનો મહિમા ગાતા ભાગવતમાં એક ઠેકાણે કહે છે, અહો આ મનુષ્યોએ સા પુણ્ય કર્યા હશે, એમના પર હરિ પ્રસન્ન થયા છે, જેથી હરિ સેવા માટે યોગ્ય એવા મનુષ્ય જન્મ એમને ભારતમાં પ્રાપ્ત થયો છે, અમારી સ્પૃહા પણ આ જ છે, દેવોને પણ એવી ઈચ્છા હોય છે કે ભગવાન કૃપા કરીને અમને ભારતમાં જન્મ આપે, સ્વર્ગમાં સૌને એક સરખું સુખ મળતું નથી, સ્વર્ગમાં પુણ્ય પ્રમાણે સુખમાં વિષમતા થાય છે, વિષમતા એ જ મોટું દુઃખ છે, સ્વર્ગમાં રહેલા દેવોને ભય છે કે એક દિવસ અમારું પતન થશે, દેવોના પુણ્ય ક્ષય થાય ત્યારે તે મનુષ્ય બને છે અને મનુષ્ય પાપ કરે તો તે પશુ બને છે, તેથી દેવો એવી ઈચ્છા રાખે છે કે અમારો પુણ્ય ક્ષય થાય ત્યારે ભગવાન કૃપા કરીને અમને ભારતમાં કોઈ વૈષ્ણવના ઘરે જન્મ આપે તો અમે જન્મથી જ પ્રભુની સેવા સ્મરણ અને ભક્તિમાં જીવન ગાળીશું, શ્રી રામ અને શ્રી કૃષ્ણના દર્શન કરી કૃતાર્થ થઈશું। માનવ સમાજને રામજીએ બોધ આપ્યો છે, આ માનવ શરીર વિષય ભોગ માટે મળ્યું નથી, વિષયનું સુખ તો એક પર પૂરતું સ્વર્ગ જેવું છે અને અંતે તો એમાં દુઃખ જ દુઃખ છે, માનવ શરીર પામ્યા છતાં જે માનવ વિષય ભોગ પાછળ જ રહે છે તે તો અમૃત આપી દઈને બદલામાં વિષ લઈ રહ્યો છે, માનવ શરીર પુણ્ય કરવા માટે છે, પરમાત્માની આરાધના કરવા માટે છે, પરમાત્માના દર્શન કરવા માટે છે, પરમાત્માના દર્શનથી બહુ શાંતિ મળે છે, પરમાત્માના દર્શનનો જેને આનંદ મળ્યો છે તેના મન ઉપર સંસારના દુઃખની બહુ અસર થતી નથી, તમે પણ રોજ નિયમથી દર્શન કરતા જ રહેજો, સર્વમાં ઈશ્વર, તમે મંદિરમાં દર્શન કરવા જાઓ છો તે સારું છે, પણ મંદિરમાં દર્શન કરવાથી જ પરમાત્માની ભક્તિ થઈ ગઈ એમ ન માનતા. કેટલાક લોકો રોજ એકવાર મંદિરમાં જઈ દર્શન કરે છે અને સંતોષ માને છે કે હું દર્શન કરી આવ્યો. કેટલાક દર્શન કરવા બે ત્રણ વાર મંદિર જાય છે અને પછી એમને અભિમાન થાય છે કે હું તો ત્રણ વાર દર્શન કરવા જાઉં છું. ભગવાન કહે છે, બેટા, તું દિવસમાં ત્રણ વાર દર્શન કરવા આવે છે, પણ તને ભાન છે કે હું તો તારા ચોવીસે કલાક દર્શન કરું છું. ઈશ્વર પ્રત્યેક જીવને ચોવીસે કલાક નિહારે છે, એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે ભગવાન આ જીવને જોતા ન હોય. પરમાત્મા આપણને જુએ તેથી વિશેષ લાભ નથી. તમે પરમાત્માને જુઓ, પરમાત્માના દર્શન કરો તો જીવન સફળ થશે. મંદિરમાં ભગવાનના દર્શન કરે તેને સાધારણ દર્શન થશે. સાધારણ દર્શનથી શાંતિ પણ સાધારણ જ મળે છે. મંદિરમાં દર્શન કરવાથી આનંદ તો થાય છે જ, પણ એ આનંદ કાયમ ટકતો નથી. તમે મંદિરમાંથી બહાર આવો ત્યારે આનંદ ટકે છે? મંદિરમાંથી બહાર તો શું, પણ મંદિરમાં બહુ ભીડ હોય અને કદાચ તે ભીડમાં ધક્કો લાગી જાય તો મંદિરમાંય ભગવાનના દર્શન કરતાં કરતાં જ માનવ શાંતિ ગુમાવી દે છે. દર્શન કરતાં કરતાં પણ અકરાય છે. કેટલાક તો એવા હોય છે કે દર્શન કરતાં કરતાં પણ એમને ગુસ્સો આવી જાય છે કે આણે મને ધક્કો માર્યો. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે ઠાકોરજીની સન્મુખ ક્રોધ કરાય નહીં, અરે ઊંચા સાદે બોલાય પણ નહીં. ઠાકોરજીનું સુંદર સ્વરૂપ અતિ કોમળ છે. કોઈ બહુ ઊંચા સ્વરથી બોલે તો ઠાકોરજીને પરિશ્રમ થાય છે. મંદિરમાં ઊંચા સ્વરે બોલવું એ અપરાધ છે, પાપ છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરતાં કરતાં પણ માનવમાં આનંદ શાંતિ કાયમ ટકતા નથી તો મંદિરમાંથી બહાર આવ્યા પછી તો એ આનંદ ક્યાંય દેખાય જ ક્યાંથી? સાધારણ દર્શન કરનારને તો મંદિરમાં ભગવાનનું માત્ર સ્વરૂપ દેખાય છે, પ્રત્યક્ષ પરમાત્મા દેખાતા નથી. મંદિરમાં સિંહાસનમાં ઠાકોરજી બિરાજેલા છે તે મૂર્તિ નથી, પણ સાક્ષાત ભગવાન બિરાજા છે. તમને મંદિરમાં પ્રત્યક્ષ પરમાત્મા દેખાય છે કે પ્રભુનું સ્વરૂપ, પ્રભુની મૂર્તિ માત્ર દેખાય છે? મંદિરમાં ભાવનાથી દર્શન કરો. ઠાકોરજીને સન્મુખ ઊભા રહી એવી ભાવના કરો કે આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન બિરાજ્યા છે. હું મારા પરમાત્માના દર્શન કરી રહ્યો છું, હું મારા માલિકને વંદન કરું છું. ઠાકોરજીની આંખમાં પ્રેમ ભરેલો છે, ઠાકોરજી મને પ્રેમથી જોઈ રહ્યા છે. મને જોઈને મારા ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. આજે મારા માલિક બહુ પ્રસન્ન દેખાય છે. હવે હું ભગવાનનો થયો છું, હું વૈષ્ણવ થયો છું. મારા ભગવાનની મારા ઉપર બહુ કૃપા થઈ ત્યારે એ બધું જ છોડીને રામકથા શ્રવણ કરવા હું બેસી શક્યો છું. આજે મારા પ્રભુએ મને આ સુયોગ આપ્યો છે. મારા પ્રભુના મારા ઉપર અનંત ઉપકાર છે. આવી રીતે પરમાત્માના ઉપકારનું સ્મરણ કરતાં કરતાં દર્શન કરો. દર્શન કરતાં ભગવદ્ ભાવમાં હૃદય થોડું પીગરે, આંખ ભીની થાય ત્યારે દર્શનમાં આનંદ આવે. પણ જેના હૃદયમાં ભાવના નથી, જેનું હૈયું શુષ્ક છે, જેના હૃદયમાં પ્રભુ પ્રેમ નથી, ભગવદ્ ભાવમાં જેનું હૃદય પીગર્યું નથી, એને તો મંદિરમાં પરમાત્મા દેખાતા નથી. એક મૂર્તિ જ દેખાય છે, ભગવાનનું માત્ર સ્વરૂપ દેખાય છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરો તે સારું છે, પણ તેટલાથી ભક્તિ પરિપૂર્ણ થતી નથી. મંદિરમાં જેવી ભાવનાથી દર્શન કરો છો એ જ પ્રકારે પ્રત્યેક માનવમાં પણ એવી ભાવના રાખો કે હું જે દેવની સેવા કરું છું, પૂજા કરું છું, જે પરમાત્માના નામનો જપ કરું છું, તે મારા ભગવાન કેવળ સિંહાસનમાં જ બેઠા છે એવું નથી, એ પ્રત્યેક માનવ શરીરમાં પણ બિરાજેલા છે, સર્વમાં બિરાજેલા છે. ઈશ્વર સર્વનો આધાર છે, ઈશ્વર સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે. આવો ભાવ બુદ્ધિમાં દઢ થાય ત્યારે જ પ્રેમ વધે. દેહમાં દેવતો, પ્રત્યેક દેહમાં દેવ બિરાજેલા છે. માનવના શરીરમાં પરમાત્મા બિરાજમાન ન હોય તો માનવ બોલી શકે નહીં. અંદર બિરાજેલા ભગવાન માનવને બોલવાની શક્તિ આપે છે. તમે શાંતિથી કથા સાંભળો છો, તમને સાંભળવાની શક્તિ કોણ આપે છે? અંદર બિરાજેલા ભગવાન સાંભળવાની શક્તિ આપે છે. કાન હોવા છતાંય બિચારા ઘણા માણસો કાંઈ જ સાંભળી શકતા નથી. ઇન્દ્રિયોને શક્તિ આપનાર ઈશ્વર છે. જે ભગવાન મંદિરમાં છે તે જ પરમાત્મા પ્રત્યેક માનવ શરીરમાં રહીને મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. પ્રત્યેકની અંદર ચૈતન્ય રૂપે પ્રભુ બિરાજેલા છે. આ પૃથ્વી ઉપર પણ ભક્તિમાં ભારત દેશ શ્રેષ્ઠ છે. ભારત અધ્યાત્મવાદી દેશ છે. એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે ભગવાન આ જીવને જોતા ન હોય. જેવી ભાવનાથી દર્શન કરો છો એવી જ ભાવના પ્રત્યેક માનવમાં પણ રાખો. સનાતન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે જળ વસ્તુમાં પણ ઈશ્વર છે. મંદિરમાં દર્શન કર્યા પછી તમને કોઈ પણ માનવ દેખાય તો એના શરીરને જોશો નહીં, એનામાં બિરાજતા ઈશ્વરને જોજો. આ જુવાન છે, આ ઘરડો છે, આ કારો છે, આ ગોરો છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવા ભાવથી જોશો તો સંભવ છે કે તમારી આંખ બગડશે, તમારું મન બગડશે. મંદિરમાં જે ભગવાન બિરાજેલા છે તે જ આ સૌના શરીરમાં છે એવું સતત અનુસંધાન રાખો. જેને બીજામાં ઈશ્વર ન દેખાય તેને મૂર્તિમાં ઈશ્વર નહીં દેખાય. મૂર્તિમાં ભગવદ્ ભાવ સ્થિર કરવાનો છે, પણ જે બોલતા ચાલતા ભગવાનમાં ભાવ સિદ્ધ ન કરી શકે તે મૂર્તિમાં ભાવ સ્થિર કરી શકતો નથી. સૃષ્ટિ ઉત્પન્ન કરીને પ્રભુએ પ્રત્યેક પદાર્થમાં પ્રવેશ કર્યો છે. તે પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે. સર્વમાં ઈશ્વર છે. શ્રી રામ આ કુલમાં પણ બિરાજે છે. રસ્તામાં ફૂલ પડેલું દેખાશે તો તમે એ ફૂલ ઉપર પગ મૂકીને આગળ જશો? તમે બહુ સાવધ થઈને પગ મૂકશો કે જેથી તમારો પગ ફૂલ ઉપર ન પડે. કોઈ લૌકિક દ્રષ્ટિ રાખતો હોય તેને ફૂલમાં અને પથ્થરમાં સો ફેર દેખાય. પથ્થર જળ છે, ફૂલ પણ જળ છે, પણ ફૂલ ઉપર પગ મૂકતા તમને સંકોચ થાય છે. ફૂલમાં તમને કંઈક દેખાય છે, તમને એમ લાગે છે કે હું જે દેવની સેવા પૂજા કરું છું એ પરમાત્મા સુગંધ રૂપે આ ફૂલમાં બિરાજે છે. પગમાં જોડા હોય તો કાચાને પગ તરીકે કચડવો એ સહેલું છે, પણ ફૂલ ઉપર પગ મૂકવો એ એટલું જ કઠણ છે. વૈષ્ણવને ફૂલમાં પરમાત્માના દર્શન થાય છે અને તેથી એ ફૂલ ઉપર પગ મૂકતો નથી. સનાતન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે જળ વસ્તુમાં પણ ઈશ્વર છે. જ્ઞાની મહાપુરુષો જળ પદાર્થમાં પણ પરમાત્માની સત્તાનો અનુભવ કરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ઈશ્વર તો સાતમે માળે બેઠા છે અને ત્યાંથી બધાને જોયા કરે છે, પણ તે માન્યતા બરાબર નથી. જ્યાં છો ત્યાં તમારા ભગવાન પણ છે. ભગવાન તમને જોવે છે પણ તમે પરમાત્માના દર્શન કરતા નથી. પ્રત્યેક જડ વસ્તુમાં પણ પરમાત્મા બિરાજે છે. વૈષ્ણવો સવારે ઉઠ્યા પછી ધરતીમાને વંદન કરી પગ મૂકે છે. ધરતીમાની પ્રાર્થના કરતા તે કહે છે, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શં ક્ષમસ્વ મે. હે ધરતી માતા, મને તમારા પર પગ મૂકતા બહુ સંકોચ થાય છે. તમે તો મારા ભગવાનના શક્તિ છો. ભગવાન શ્રી નારાયણ એ ભૂદેવીના ધરતી દેવીના પતિ છે. શ્રી નારાયણ ત્રિપતિ કહેવાય છે. ત્રિપતિનો અર્થ છે ત્રણ દેવી, શ્રીદેવી, ભૂદેવી અને લીલાદેવીના પતિ. આપણા ગુજરાતમાં જેમ દ્વારકાનાથ બિરાજે છે તેમ દક્ષિણ ભારતમાં શ્રી બાલાજી મહારાજ બિરાજે છે. દ્વારકાનાથ ચતુર્ભુજ છે અને બાલાજી મહારાજ પણ ચતુર્ભુજ છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ તેમના હાથમાં છે. ગુજરાત સૌરાષ્ટ્રના માલિકદેવ શ્રી દ્વારકાનાથ છે. દક્ષિણ ભારતના માલિકદેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ છે. દક્ષિણના લોકો વર્ષમાં એકાદ વાર પણ શ્રી બાલાજી મહારાજના દર્શન કરવા જાય છે. ચતુર્ભુજ નારાયણનું આ બાલાજી સ્વરૂપ અતિ દિવ્ય છે, અતિ સુંદર છે. દર્શનમાં મન ધરાય નહીં એવું અલૌકિક સ્વરૂપ છે. બાલાજી મહારાજનું નામ છે ત્રિપતિ. બાલાજી મહારાજ મૂળ સંસ્કૃત શબ્દ ત્રિપતિનો અપભ્રંશ થયો છે તિરુપતિ. લોકો એમને તિરુપતિ બાલાજી કહે છે. ભગવાન શ્રી નારાયણ ભૂદેવીના ધરતી દેવીના પતિ છે. તેથી વૈષ્ણવો કહે છે, આ ધરતી અમારી માં છે. ધરતી ઉપર પગ મૂકતા પહેલાં વૈષ્ણવો ધરતીને વંદન કરે છે. કોઈ લૌકિક દ્રષ્ટિ રાખતો હશે એ તો એમ જ માનશે કે આ પથરાને અને જમીનને પગે લાગવાથી શું લાભ છે. આ પથ્થર નથી, આ માટી નથી, આ જમીન નથી, આ પરમાત્માની જ શક્તિ છે જેના આધારે આ સર્વ કાંઈ રહ્યું છે. એ સર્વનું ધારણ પોષણ કરે છે. ચેતન પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વમાં બિરાજે છે. પાણીમાં પણ પરમાત્મા છે. પાણીમાં જે મીઠાશ છે તે ઠાકોરજીનું જ સ્વરૂપ છે. ગીતાજીમાં પ્રભુએ આજ્ઞા કરી છે કે અર્જુન, પુણ્યો ગંધ પૃથ્વીયામ ચ, પૃથ્વીમાં પણ ગંધ રૂપે હું જ રહેલો છું. અને રસો અહમપશુ કૌંતેય, જળમાં રસ રૂપે હું જ રહેલો છું. હું જ તૃપ્તિ આપું છું. કોઈને અતિશય તરસ લાગી હોય અને તેને તમે કહો કે તને 1000-2000 રૂપિયા આપું પણ પાણી નહીં આપું, તો તે કહેશે કે તમારા રૂપિયા મારે જોઈતા નથી, મારે તો પાણી જ જોઈએ. અતિશય તરસ લાગ્યા પછી પૈસાથી કે સોના ચાંદીથી માનવને તૃપ્તિ થતી નથી, પાણીથી જ થાય છે. પાણીમાં મીઠાશ રૂપે, રસ રૂપે પરમાત્મા બિરાજે છે. પાણી જળ નથી, પાણીમાં પરમાત્મા છે એવી ખાતરી અતિશય તરસ લાગ્યા પછી બધાને થાય છે. જળ વસ્તુમાં પણ પરમાત્માની સત્તા પ્રવર્તે છે. કોઈ પણ જળ વસ્તુનો તિરસ્કાર કરવો એ પ્રભુનું જ અપમાન કરવા જેવું પાપ છે. પ્રભુ સર્વમાં છે, સર્વત્ર છે. એક જ ઠેકાણે પરમાત્માના દર્શન કરે એ તો સાધારણ વૈષ્ણવ મનાય. ઉત્તમ વૈષ્ણવ તે છે જે જળ, ચેતન સર્વમાં પોતાના ઈષ્ટદેવને નિહારે છે. સર્વમાં શ્રી રામ, શ્રી કૃષ્ણના દર્શન કરે છે. પ્રત્યેક માનવમાં ભગવદ્ ભાવ દઢ કરે છે. બધાને ભગવાનની ભાવનાથી જોવાની ટેવ પડે તો જ મન પવિત્ર રહે છે. સમય એવો આવ્યો છે કે મનને પવિત્ર રાખવું હવે બહુ કઠણ થયું છે. ભણેલાનું મન બગડે છે અને અભણનું મન પણ બગડે છે. સંસારના વ્યવહારમાં રહીને મનને પવિત્ર રાખવું એ અશક્ય જેવું છે. તમારા મનને પવિત્ર રાખવું હોય તો બધાને ભગવદ્ ભાવથી જોવાની ટેવ પાડો, એવો ભાવ કેળવો કે આ બધા પરમાત્માના જ સ્વરૂપો છે. હું વૈષ્ણવ છું, મારે કોઈના શરીરની જરૂર નથી, મારે કોઈના શરીરને જોવું નથી, મારે કોઈના શરીરનું ચિંતન કરવું નથી. કોઈની ચામડી કારી હોય, કોઈની ગોરી હોય, તેથી શું મને શો લાભ? હું તો વૈષ્ણવ છું, મારે તો પરમાત્માની જરૂર છે. પ્રત્યેક શરીરમાં મારા ભગવાન બિરાજે છે. આંખમાં પ્રભુને રાખી જગતને જુઓ, એવી રીતે જે જોશે તેને જગત રામરૂપ દેખાશે. તુલસીદાસ મહારાજને જગતમાં સીતારામ વગર બીજું કાંઈ જ દેખાતું નહીં. તુલસીદાસજીને જગતમાં કોઈ સ્ત્રી દેખાતી ન હતી, કોઈ પુરુષ દેખાતો ન હતો. સંસારની કોઈ પણ સ્ત્રીમાં એમને સીતા માતાના જ દર્શન થતા. મહારાજ શ્રી સીતારામજીની નિત્ય સેવા કરે, સ્મરણ કરે. જગતના સ્ત્રી પુરુષોમાં શ્રી સીતારામજીની ભાવના ડડ કરે. શિયારામમય સબ જગ જાની કરું પ્રણામ, જોરી જુગ પાની. જગતના સ્ત્રી પુરુષોમાં શ્રી સીતારામજીની ભાવના ડડ કરો. જગતની પ્રત્યેક સ્ત્રીમાં શ્રી સીતાજીના દર્શનની ટેવ પાડો. પ્રત્યેક પુરુષમાં પરમાત્મા શ્રી રામને નિહારો. મંદિરમાં ભગવાનના દર્શન કરે તે સાધારણ દર્શન છે. પ્રત્યેક માનવમાં પરમાત્માના દર્શન કરે તેને અસાધારણ દર્શન કહે છે. આવા અસાધારણ દર્શન કરે તેના જ મનની શાંતિ કાયમ ટકે છે. તમે સર્વમાં ભગવાનના દર્શન કરવાની ટેવ પાડશો તો એક દિવસ એવો આવશે જ્યારે તમારી અંદર બિરાજેલા ભગવાન તમને દેખાશે. અંદર બિરાજેલા પરમાત્માના જેને બરાબર દર્શન થયા છે તેની શાંતિનો કોઈ દિવસ ભંગ થતો નથી. મંદિરમાં બિરાજેલા ભગવાનના દર્શનથી આનંદ તો થાય છે, પણ મંદિરમાંના દર્શન 24 કલાક ખુલ્લા રહેતા નથી. મંદિરમાં બિરાજેલા ઠાકોરજી તો શયન કરે છે. ઠાકોરજી શયન કરે પછી તમે દર્શન કોના કરશો? જે માત્ર બહાર ભગવાનના દર્શન ઉપર આધાર રાખે છે, પણ જેને અંદર ભગવાનના દર્શન થતા નથી તેને પ્રભુનો વિયોગ પણ થાય છે. બહાર દર્શન કરનારને થોડોક સમય દર્શનનો આનંદ આપીને પરમાત્મા અંતર ધ્યાન થાય છે. જેને અંદર પરમાત્મા દેખાય છે, જેને આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થાય છે, તેને કોઈ દિવસ પ્રભુનો વિયોગ થતો નથી. પ્રભુનો વિયોગ એ જ મોટો રોગ છે. એ રોગનું ઔષધ છે પ્રત્યેકમાં પ્રભુના દર્શનની ટેવ. જેને પ્રત્યેકમાં પ્રભુ દેખાય, પ્રત્યેકમાં આત્મવત ભાવ જાગે તે પ્રભુનો નિત્ય સાનિધ્ય અનુભવે છે. પ્રત્યેકમાં પ્રભુના દર્શન કરતા કરતા જ્ઞાની મહાપુરુષો એવા તો તન્મય થઈ જાય છે કે તેમને પોતાનામાં પણ પરમાત્મા દેખાય છે. એ એવો અનુભવ કરે છે કે જે પ્રભુ વૈકુંઠમાં બિરાજે છે તે પ્રત્યેક જડ ચેતનમાં પણ છે અને તેથી મારામાં પણ સતત વિલસે છે. જ્ઞાની મહાપુરુષો પરમાત્માના સતત દર્શન કરે છે, એમને પ્રભુ વિયોગ થતો નથી અને તેથી એમનો આનંદ કાયમ ટકે છે. મોટા મોટા સાધુ મહાત્માઓ પાસે કંઈ જ હોતું નથી, પણ તેમની શાંતિનો ભંગ કદી થતો નથી, એ સતત આનંદમાં મસ્ત હોય છે. એનું એક જ કારણ છે, એ જાણે છે કે આ જગતના જે માલિક છે, જે લક્ષ્મીના પતિ છે, જે સર્વેશ્વર છે, તે સ્વયં મારા હૃદયમાં છે. અરે લક્ષ્મી હાથમાં આવે તો લોકો મોટું સુખ માને છે, તો લક્ષ્મીપતિ જેના હાથમાં આવે તેનું સુખ કેવું હોય? કેટલાક લોકો એવું સમજે છે કે મારી પાસે લાખ રૂપિયા છે, મને જરાય વાંધો આવે તેમ નથી. ભલે ગમે તે થાય, લક્ષ્મી હોય તો માનવીને આટલી નિરાંત થાય છે, તો લક્ષ્મીપતિનું સાનિધ્ય જેને સતત હોય તેની શાંતિ કેવી હશે? લક્ષ્મીથી મળતો આનંદ ટૂંક જીવી છે, એ કાયમ તકતો નથી. જે આત્મ સ્વરૂપમાં લક્ષ્મીપતિને નિહારે છે, પરમાત્માની ઝાંખી કરે છે, એનો આનંદ કાયમ ટકે છે. બહાર દર્શન કરતાં કરતાં તન્મયતાથી લીન થઈ જે અંદર દર્શન કરે, જે આત્મ સ્વરૂપમાં પરમાત્માનું દર્શન કરે, તે જ સંસાર તરે છે. લોટામાં પાણી હોય તેને તમે બહાર કાઢી શકશો, પરંતુ લોટામાં જે પોલાણ છે, આકાશ છે, તેને કોણ બહાર કાઢી શકશે? આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, પરમાત્મા તત્વ પણ અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત છે. જ્ઞાની પુરુષો એનો સતત અનુભવ કરે છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન તેને જ અપરોક્ષ દર્શન કહે છે. ગોપીઓ શ્રીકૃષ્ણના અપરોક્ષ દર્શનમાં એવી તો તન્મય થઈ જતી કે શ્રીકૃષ્ણ વિયોગથી વ્યાકુર બનેલી સખીને કહેવા લાગતી, અરે સખી, તું શ્રીકૃષ્ણને શોધવા ક્યાં દોડે છે? હું જ શ્રીકૃષ્ણ છું. ગોપીને શ્રીકૃષ્ણનો સતત સંયોગ છે અને તેથી ગોપી આનંદ સ્વરૂપ છે. અપરોક્ષથી દર્શનથી બહુ શાંતિ મળે છે, બહુ આનંદ મળે છે, જીવ કૃતાર્થ બને છે. મંદિરમાં દર્શન કરી અને પછી પ્રત્યેક માનવમાં પ્રભુના દર્શન કરો. જેટલા માનવ દેખાય છે તે બધા જ ભગવાનના અંશ છે. પ્રત્યેક જડ ચેતન વસ્તુમાં પ્રભુ બિરાજેલા છે એવો ભાવ રાખીને વિવેકથી વ્યવહાર કરશો તો એક દિવસ તમને તમારી અંદર પરમાત્માના દર્શન થશે. ગુજરાતમાં આપણને કોઈ મળે તો સામસામા જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. કાશી અયોધ્યા તરફ એવી પદ્ધતિ છે કે કોઈ પણ મળે તો રામ રામ કહે છે. એ એક વાર રામ બોલતા નથી, ત્રણ વાર રામ બોલતા નથી, પણ બે વાર રામ રામ બોલે છે. એ બે જ વાર રામ કેમ બોલતા હશે? એક વાર નહીં, ત્રણ વાર નહીં, અને બે જ વાર સાથી. એનું એક જ કારણ છે, એની પાછળ એવી ભાવના છે કે મને જે દેખાય છે તે મારા રામ છે અને મારી અંદર પણ તે જ રામ બિરાજેલા છે. તે રામજીના પ્રકાશથી હું જગતને જોઈ શકું છું. રામજી મને પ્રકાશ આપે છે, દેખાય છે તે રામ છે, અને જોનારો પણ તત્વદ્રષ્ટિથી રામનું જ સ્વરૂપ છે. તમે મારામાં રામજીના દર્શન કરો, હું તમારામાં રામજીના દર્શન કરું. આવી ભાવના પરસ્પર રાખશો તો બહુ જ શાંતિ મળશે. તમે બધામાં ભગવાનના દર્શન કરશો તો બધા લોકો તમારી અંદર ભગવાનના દર્શન કરશે. વૈષ્ણવ તો તે છે જેના દર્શનથી ભગવાન યાદ આવે. વૈષ્ણવ તો તે જ છે જેને જોતા પરમાત્માનું સ્મરણ થાય. તમે જે માનવ સાથે વ્યવહાર કરો તે માનવમાં શ્રીરામજીના દર્શન કરીને બોલો, શ્રીરામજીના દર્શન કરીને ચાલો. પ્રત્યેક માનવમાં શ્રીરામજી બિરાજે છે તે યાદ રાખીને વ્યવહાર કરશો તો તમારો પ્રત્યેક વ્યવહાર પણ ભક્તિ થશે. એ વ્યવહાર વ્યવહાર નહીં રહે, ભક્તિ બની જશે. તમારા ઘરમાં નોકર ભૂલ કરે તો નોકરને ઠપકો આપજો, પણ નોકરમાં રામજી બિરાજેલા છે તે ભૂલશો નહીં. કેટલાક લોકો એવા હોય છે કે દીકરો ભૂલ કરે તે ચલાવી લે, પણ નોકર ભૂલ કરે તો ચલાવી ન લે. દીકરો ઘણું બધું નુકસાન કરે તો વાંધો નહીં, બાપને જરાય ખોટું લાગતું નથી, પણ નોકરથી કંઈક જરાક નુકસાન થાય તો આંખ કાઢે અને ધમકાવે કે તું કેવો છે, તમે અક્કલ નથી. નોકરમાં પણ પરમાત્મા છે. તમને કોઈ એવું કહે કે તમારામાં અક્કલ નથી, તમે મૂર્ખ છો, તો તમને દુઃખ થશે. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ચ સમાચરેતઃ. તમારા આત્માને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા તરફ ન કરો. મારી અંદર જે રામ બિરાજેલા છે તે સર્વના શરીરમાં પણ છે એવો ભાવ સતત રાખો. પ્રત્યેકમાં રામજીના દર્શન કરીને વ્યવહાર કરશો તો વ્યવહાર શુદ્ધ થશે, અને વ્યવહાર શુદ્ધ હશે તો જ ભક્તિમાં આનંદ આવશે. રામજીની સેવા, ભગવાનને ચંદન પુષ્પ અર્પણ કરવા, એટલામાં જ કંઈ ભક્તિ પૂર્ણ થતી નથી. એ તો ભક્તિની એક પ્રક્રિયા છે. ભક્તિ તો ત્યારે થાય છે જ્યારે સર્વમાં ભગવદ્ ભાવ જાગે છે. ઈશ્વર સર્વમાં છે, હું જે કરું છું તે સગુરુ ઠાકોરજી જુએ છે. આવો જે અનુભવ કરે છે તેનાથી કદી પાપ થતું નથી. તેનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બને છે. અતિ શુદ્ધ વ્યવહાર એ જ ભક્તિ છે. જેના વ્યવહારમાં દંભ છે, અભિમાન છે, કપટ છે, તેનો વ્યવહાર શુદ્ધ નથી. જેનો વ્યવહાર શુદ્ધ નથી તેને ભક્તિમાં આનંદ આવતો નથી. માનવ ભક્તિ કરે છે પણ વ્યવહારને શુદ્ધ રાખતો નથી. જેનો વ્યવહાર શુદ્ધ નથી તે મંદિરમાં પણ ભક્તિ કરી શકતો નથી. જેનો વ્યવહાર શુદ્ધ છે તે જ્યાં બેઠો છે ત્યાં જ ભક્તિ કરે છે, અને ત્યાં જ મંદિર છે. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. અમુક સમય વ્યવહારનો અને અમુક સમય ભક્તિનો એવું નથી. રસ્તે ચાલતા, ગાડીમાં પ્રવાસ કરતા કે દુકાને બેસીને ધંધો કરતા, સર્વ કાર્ય અને સર્વ સ્તરે સતત ભક્તિ કરવાની છે. બધા લૌકિક કાર્યોથી પરવાર્યા પછી જે કંઈ સમય મળે તેમાં ભક્તિ કરવી, તેને મર્યાદા ભક્તિ કહે છે. મર્યાદા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિ જુદા હોય છે, પણ પુષ્ટિ ભક્તિના વ્યવહાર અને ભક્તિ જુદા નથી, એક જ છે. ભક્ત બજારમાં શાકભાજી લેવા જાય એ પણ ભક્તિ છે. એનો ભાવ છે કે હું મારા ઠાકોરજી માટે શાકભાજી લેવા જાઉં છું. દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન એને કહે છે પુષ્ટિ ભક્તિ. પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ઘરનું કામ કરો તે પણ ભક્તિ છે. આ ઘર ઠાકોરજીનું છે. ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે એમ માનીને કાઢેલું વાસીદું પણ ભક્તિ છે. મારા નારાયણ આરોગ્ય છે એવી ભાવનાથી કરેલું ભોજન એ પણ ભક્તિ છે. ઘણીવાર માતાઓને એમ થાય છે કે કુટુંબ મોટું છે તેથી આખો દિવસ રસોડામાં જાય છે, સેવા પૂજા કાંઈ થઈ શકતા નથી. પણ ઘરમાં સર્વને ભગવદ્રૂપ માનીને કરેલી સેવા એ પણ ભક્તિ છે. ભક્તિ કરવા માટે ઘર છોડવાની કે ધંધો છોડવાની જરૂર નથી. કેવળ પોતાના જ માટે કામ કરો એ પાપ છે. ઘરના માણસો માટે કામ કરો એ વ્યવહાર છે, અને પરમાત્મા માટે કામ કરો એ ભક્તિ છે. કાર્ય તો એક જ છે, પણ એની પાછળની ભાવનામાં ઘણો ફરક છે. ક્રિયા મહત્વની નથી, ક્રિયા પાછળ હેતુ કેવો છે, ભાવના કેવી છે તે મહત્વનું છે. મંદિરમાં એક જણ બેઠો બેઠો મારા ફેરવે પણ વિચાર સંસાર ન કરે ત્યારે બીજો પ્રભુનું સ્મરણ કરતા કરતા મંદિરમાં બુહારી કરે તો એવી મારા કરવા કરતાં આ બુહારી કરવી શ્રેષ્ઠ છે. વ્યવહાર કરો, વ્યવહાર કરવો એ ખોટું નથી, પણ જે વ્યવહાર પ્રાપ્ત થયો છે તેમાં વિવેકની જરૂર છે. માનવને સતત ભક્તિમાં આનંદ આવતો નથી. આપણા જેવો સાધારણ માણસ 5-6 કલાક પરમાત્માના ધ્યાન સેવા સ્મરણ કરે પછી તેનું મન કંઈક બીજું માંગે છે. સતત ગર્યું મળે તો અભાવ થાય છે. તે માનવને સતત ભક્તિ કરવાનો અવસર મળે છતાં એ ભક્તિ કરી શકતો નથી. ભગવાનમાંથી તેનું મન હટી જાય છે. શરીરને થાક લાગે છે તે મનને પણ થાક લાગે છે. 5-6 કલાક સેવા સ્મરણ કર્યા પછી મન થાકી જાય છે એટલે એ બીજી પ્રવૃત્તિને શોધે છે. ભક્તિ માટે પ્રવૃત્તિનો સદંતર ત્યાગ કરવાની જરૂર નથી. પ્રવૃત્તિને સતત ભક્તિ બનાવો. ભક્તિ 2-3 કલાકની જ નહીં 24 કલાકની કરો. તમારી પ્રત્યેક પ્રવૃત્તિને ભક્તિમય બનાવો, ભક્તિ બનાવો. મોટા મોટા સંતો પણ શરૂઆતમાં ધંધો કરતા, સંતોએ ધંધો કરતા જ ભક્તિ કરી હતી અને પ્રભુને મેળવ્યા હતા. નામદેવજી દરજી હતા, ગોરા કુંભાર માટલા ઘડતા હતા, કબીરજી વણકર હતા, સેના ભગત હજામતનું કામ કરતા હતા. સંતો ધંધો કરતા પણ સૌમાં પ્રભુને નિહાળતા, ગ્રાહકમાં પણ પરમાત્માનો અનુભવ કરતા. દરેક મહાપુરુષને પોતાના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે. પ્રાચીન કાળમાં મહાન જ્ઞાની બ્રાહ્મણો પણ વૈશ્યને ઘરે સત્સંગ માટે જતા. જાજલી ઋષિની કથા છે. એક દિવસ એમ આકાશવાણીથી આજ્ઞા થઈ કે સત્સંગ કરવો હોય તો જનકપુરમાં પુલાધાર વૈશ્યને ત્યાં જાઓ. જાજલી ઋષિ પુલાધારને ત્યાં ગયા. પુલાધાર ત્યારે દુકાનમાં કામ કરતા હતા. જાજલીને જોઈને એમણે પૂછ્યું, આકાશવાણી સાંભળીને તમે આવ્યા? જાજલીને મહાન આશ્ચર્ય થયું, સામાન્ય વૈશ્ય અને તે આવો મહાન. તુલાધારને પૂછ્યું, તમારા ગુરુ કોણ? તુલાધારે કહ્યું, મારો ધંધો જ મારો ગુરુ છે. મારા ત્રાજવાની દાંડી સરળ રાખું છું, કોઈને ઓછું આપતો નથી, વધુ નફો લેતો નથી. મારી દુકાન આવતો ગ્રાહક પ્રભુનો અંશ છે તે એમ માની વર્તું છું. ત્રાજવાની દાંડીની જેમ મારી બુદ્ધિને સરળ રાખું છું, વાંકી થવા દેતો નથી. મારા માતા પિતાને પરમાત્માના સ્વરૂપ માની એમની સેવા કરું છું અને ધંધો કરતા કરતા મનમાં માલિકનું સતત સ્મરણ રાખું છું. ધંધો કરતા ઈશ્વરને નહીં ભૂલો તો તમારો ધંધો જ ભક્તિ બનશે. ઠાકોરજીના દર્શન કરતા દુકાન દેખાય તો દુકાનનું કામકાજ કરતા ભગવાન કેમ ન દેખાય? કેટલાક વૈષ્ણવો દુકાનમાં દ્વારકાનાથજીનો ચિત્ર પધરાવે છે, તે સારું છે, પરંતુ દ્વારકાનાથ સદા હાજર છે એમ સમજીને વ્યવહાર કરે તે બહુ જરૂરી છે. જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી વ્યવહાર તો કરવો જ પડે છે. વ્યવહાર કરજો, પણ તે વ્યવહાર કરતાં કરતાં પરમાત્મા સર્વમાં બિરાજે છે તે ભૂલશો નહીં. વ્યવહારમાં તમારો ધર્મ ચૂકશો નહીં. જીવનમાં ધર્મ એ મુખ્ય છે, બીજું બધું ગૌણ છે. શ્રી રામ માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા જગતમાં પધાર્યા છે. રામજીનું પ્રાગટ્ય રાક્ષસોના સંહાર માટે થયું નથી. શ્રી રામ પરમાત્મા છે, કારના પણ કાર છે. શ્રી રામ સંકલ્પ કરે તો એક ક્ષણમાં રાક્ષસો તો શું આખા જગતનો પ્રલય કરી શકે, શ્રી રામ લંકાધીશ રાવણને મારવા માટે આવ્યા નથી, શ્રી રામ તો માનવ માત્રમાં રહેલા રાવણનો વિનાશ થાય એવું ધર્મનું શિક્ષણ આપવા માટે પ્રગટ થયા છે.